આપણે વાંચે એમાંથી કેટલીક બાબતો બહુ ઝડપથી ટૂંકમાં જોવા માંગીએ છીએ. હમણાં જ આપણે વાંચ્યું ઓફિસના પત્રમાં, તેમ સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. અને એ કેટલું બધું સાચું છે કે આપણે આપણો સમય બહુ સારી રીતે વ્યતીત કરવાની જરૂર છે, કારણ કે દિવસો બહુ ખરાબ આવી રહ્યા છે. ત્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર હતા ત્યારે બહુ અજાયબ જેવું કામ તેઓ કરતા હતા, ને પ્રીચિંગ મિનિસ્ટ્રી, હિલિંગ મિનિસ્ટ્રી, કે કેટલા બધા લોકો પ્રભુની પાછળ ચાલતા હતા, એમની આજુબાજુ લોકો વિંટરાઈ વળતા હતા. ઘણા લોકો માંદગીમાંથી સાજાપણ મેળવવા, ઘણા લોકો પ્રભુની મીઠી મધુરી વાતો સાંભળવા માટે, એનું અનુકરણ કરવા માટે પ્રભુની પાસે આવતા હતા. અને ફીડિંગ મિનિસ્ટ્રી કહું તો એ ચાલે, ઘણા લોકો ભૂખ્યા હશે, ખાવાનું મળે એ હશે, પણ આવતા હશે તો બધે કંઈક ને કંઈક તો રહેવાનું. પણ એની પ્રભુની પાછળ કેટલા બધા લોકો આવતા હતા, એમને બેસવાનો અવકાશ મળતો નહોતો, એમને આરામ કરવાનો અવકાશ મળતો નહોતો, એમને ખાવાનો અવકાશ મળતો નહોતો. અને યોહાન 12:19 અંદર એમ લખવામાં આવ્યું છે, યોહાનની સુવાર્તા 12:19, આખું જગત તેની પાછળ ગયું છે, આખું જગત. કેટલા બધા લોકો ગાંડાને ગેલા થઈ ગયેલા. પાલા ભાઈ બહેનો, આજે એ જ જગતની બહુ વિપરીત પરિસ્થિતિ છે, જાણે કે આખું જગત એનાથી વિમુખ થઈ રહ્યું છે, અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે, પાછળ પડી ગયું છે, પ્રભુને ભૂલી ગયું છે. જાત જાતની મુશ્કેલીઓ, જાત જાતની ભૂંડાઈ, જાત જાતના પાપો અને ભોગવિલાસ, જગત અંધકાર તરફ ધકેલાઈ ગયું છે, પાછળ પડી ગયું છે. માટે એ સાચી વાત છે કે આપણે આપણા સમયનો સદુપયોગ કરવો જોઈએ. વાલા ભાઈ બહેનો, હું આ ટોપિક વિશે વિચાર કરતો હતો ત્યારે મને એમ થયું કે જો આપણે સાચા ખ્રિસ્તી છે, ખરા ખ્રિસ્તી છીએ, તો આપણે સમયનો ચોક્કસ સદુપયોગ કરવો જ રહ્યો. આત્મિક રીતે ત્રણ બાબતો મારા મગજમાં ઊભી થઈ છે. બહુ સાદા અંગ્રેજી શબ્દો છે, કદાચ બધાએ સમજી શકશે. ફર્સ્ટ, ટ્રાવેલિંગ. દરેક ખ્રિસ્તી માણસે મુસાફરી કરવાની જરૂર છે, આત્મિક રીતે કહું છું. બીજું છે ફાઇટિંગ. દરેક ખ્રિસ્તી માણસે શેતાનની સામે જબરજસ્ત લડત કરવાની જરૂર છે. ત્રીજું છે ફોલોઈંગ. પ્રભુ કહે છે કે હું તો ઉત્તમ ઘેટા પાળક છું, અને આપણે તેના ઘેટા તરીકે તેની પાછળ ચાલવાની જરૂર છે, તેને અનુસરવાની જરૂર છે. તો દરેક સાચા ખ્રિસ્તીના આ ખૂબ જ અગત્યના ત્રણ લક્ષણ છે, અને જો એ બાબતો ધ્યાનમાં લઈને આપણે આપણો સમય વ્યતીત કરીએ તો જ આપણે ખરા ખ્રિસ્તી કહેવાય શકીએ. ટ્રાવેલિંગ, ફાઇટિંગ, ફોલોઈંગ. હવે આ જે ત્રણ બાબતો છે જરા ટૂંકમાં અને ઝડપથી કહેવા માગું છું. ટ્રાવેલિંગ અથવા મુસાફરી, એ આપણે બધા તો જાણકી એમ કે લખવામાં આવ્યું છે Hebrews 11:13 કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ. પરદેશી ને પ્રવાસી હોય તો ટ્રાયલ કરવું પડે, પોતાના ઘેર પાછા જવાનું છે. ગીતશાસ્ત્ર 119:19 લખવામાં આવ્યું છે, હું તો પૃથ્વી પર મુસાફર છું. અને ગીતશાસ્ત્રમાં એમ પણ લખવામાં આવ્યું છે કે અમારી વય 70 વર્ષની છે, પરંતુ બળના કારણે 80 વર્ષ થાય તો પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુઃખ માત્ર છે, કેમ કે તે વહેલી થઈ રહી છે અને અમે ઉડી જઈએ છીએ. અને કેટલું બધું સાચું છે. જો તમે રકાબી લો, રકાબીમાં થોડું પાણી ભરો, અને પછી 2-1 દિવસ પછીથી તમે જુઓ તો રકાબી ખાલી. આ બિલાડી પી ગઈ? અરે ભાઈ, બિલાડી નથી આવી, ને બાષ્પીભવન થઈ ગયું, ઝડપથી એ પાણી ઉડી ગયું. તડકામાં રકાબી મૂકેલી હોય, પાણી ઝડપથી ઉડી જાય. એટલે આપણું જીવન પણ કંઈક અંશે એવું જ છે. આપણું જીવન બહુ ઝડપથી પૂરું થઈ જવાનું છે, અને તેથી આ મુસાફરીમાં આપણે આપણો સમય બહુ ચોકસાઈથી ગાળવાની જરૂર છે. આપણી જે આ મુસાફરી છે એ મુસાફરીમાં જે સમય આપણે ગાળવાના છે એ સમય ફક્ત આપણા માટે જ નહીં, આપણા આનંદ પ્રમોદ માટે, ભોગવિલાસ માટે, આપણા કુટુંબ માટે એટલું જ નથી, એ મર્યાદિત નહીં, પરંતુ આપણે આ મુસાફરીમાં આપણા પ્રભુને ઓળખીએ. વી નો અવર માસ્ટર, વી નો હિઝ વિલ, એની ઈચ્છા શું છે એ આપણે જાણીએ ને એ પ્રમાણે આગળ વધીએ. લુકની લખેલી સુવાર્તા 15મા અધ્યાયમાં પહેલાં ઉડાવ દીકરાનો દ્રષ્ટાંત આવે છે ને, આપણને બધાને બાબત ખબર છે. ઉડાવ દીકરો બે મુસાફરી કરે છે. હી ગોઝ ટુ ટુ જર્નીસ. પહેલી જર્ની બાપને ત્યાંથી પૈસા ને બધું લઈને નીકળી જાય છે. ધેર ઇઝ નો એન્ડ ગોલ. એ ક્યાં જશે એને પોતાને જ ખબર નથી. એનો કોઈ ધ્યેય નથી. ધ્યેય વગરનું એનું જીવન, ધ્યેય વગર ને એની મુસાફરી, અને બસ ફેલીમાં બધું ગુમાવી બેસે છે અને એનો નાશ થવાની તૈયારી થાય છે. અને ત્યારે એને સાચું ભાન થાય છે. એ પસ્તાવો કરે છે પોતાના પાપની માટે અને બાપની પાસે પાછો જઈશ, હું ચોક્કસ મારા બાપની પાસે પાછો જઈને તે ચોક્કસ મારો સ્વીકાર કરશે. અને આ બીજી મુસાફરી એ કરે છે. જો પહેલી મુસાફરી અંધકાર, કોઈ ચોક્કસ ધ્યેય વગરની એ મુસાફરી, પાપને અંધકારની બુંડાઈની મુસાફરી. અને વાલા ભાઈ બહેનો, આજે જગત લગભગ આ જ રસ્તે જઈ રહ્યું છે. પણ બીજી જે મુસાફરી છે એ મુસાફરીમાં તો એને ખબર છે કે મેં અપરાધ કર્યો છે, પણ એને ખાતરી છે કે હું મારા બાપની પાસે જઈશ અને મારો બાપ મારો સ્વીકાર કરશે. અને વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પણ એ જ કહે છે, જે કોઈ મારી પાસે આવશે તેને હું કાઢી નહીં જ મૂકીશ. અને જ્યારે એ જુવાન છોકરો પોતાના બાપની પાસે જાય છે અને કબૂલાત કરે છે, માફી માંગે છે, તો પ્રભુ તો એનો બાપ એનો સ્વીકાર કરે છે, એનો આવકાર કરે છે. He restores his life. તો વાલા ભાઈ બહેનો, યિર્મિયા પ્રબોધકનું પુસ્તક ને એના 21મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, યહોવા કહે છે કે હું તમારી આગળ બે માર્ગ મૂકું છું, એક જીવનનો માર્ગ અને એક મરણનો માર્ગ, બંને મૂકું છું. અને યહોશુઆનું પુસ્તક એના 24મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે તમે આજે જ પસંદ કરો, આજે જ નક્કી કરો કે તમે કોની સેવા કરશો. યહોશુઆ પ્રબોધક ઇસરાયલ પ્રજાને પૂછે છે કે શું તમે તમારા બાપ દાદાઓ જે મૂર્તિ પૂજા કરતા હતા એમ તમે મૂર્તિ પૂજા કરવા માગો છો, કે પછી જીવતા દેહનું તમે સ્મરણ કરવા માગો છો. વાલા ભાઈ બહેનો, આપણે આજે આ જ પ્રશ્ન આપણા હૃદયને પૂછીએ, તમે કોની સેવા કરવા માગો છો? શું તમે જીવનનો માર્ગ પસંદ કરો છો કે મરણનો માર્ગ પસંદ કરો છો? બે માર્ગ પ્રભુએ આપણને આપ્યા છે. આપણી મુસાફરી તો આપણું આખું જીવન, ખ્રિસ્તી જીવન તે એક આખું મુસાફરી સમાન છે. અને જો તમે બીજું કોરંથી 5:1 જુઓ, તેમાં લખ્યું છે કે કેમ કે અમે જાણીએ છીએ કે અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું, હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. આપણે તો ત્યાં જવાનું છે. ફિલિપીઓના પત્રમાં લખવામાં આવ્યું છે કે આપણી નાગરિકતા આકાશમાં છે. આપણે તે લાંબી મંજિલ કાપવાની છે. વાલા ભાઈ બહેનો, એક વસ્તુ યાદ રાખીએ કે જો આપણે પ્રભુને પસંદ કર્યો છે, જો આપણે માનીએ છીએ કે મારું તારણ થયું છે, મને માફી મળી છે, એ પૂરતું નથી. ઇટ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ ઇટર્નલ લાઈફ. તારણ મળી ગયું છે એમ માનીને સંતોષ માનીએ એ પૂરતું નથી. આપણી મુસાફરી આગળ છે. અનંત જીવન આપણે આગળ મુસાફરી કરવાની છે. તારણ મળી ગયું છે એમ માનીને બેસી રહેવાનું નથી. આપણે આપણા સમયનો સદુપયોગ કરવાની બહુ જરૂર છે. બીજો મુદ્દો છે કે ફાઇટિંગ. દરેક ખ્રિસ્તી માણસની ખાસ જરૂરિયાત છે કે એણે શેતાનની સામે લડત કરવાની છે, શેતાનને હરાવવાનો છે. આપણા રોજબરોજના જીવનમાં આપણે કેટલો સમય શેતાનને હરાવવામાં ગાળીએ છીએ. શેતાનની એવી ઈચ્છા છે કે તે આપણો નાશ થાય અને આપણે અનંત જીવનના ભાગીદાર થઈએ નહીં. જો તમે પ્રગટીકરણનું પુસ્તક જોશો તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે દુષ્ટાત્મા એ શેતાન તે દુનિયાને ભમાવવાનું કામ કરે છે. એમ પણ લખવામાં આવ્યું છે કે એ મનુષ્ય ઘાતક છે. યોહાની લખેલી સુવાર્તામાં લખવામાં આવ્યું છે કે શેતાન જબરજસ્ત મનુષ્યનો ઘાતક છે. અને તમે જો વાંચો તો બીજું પિત્તર અને પાંચમો અધ્યાય આઠમી કલમમાં લખવામાં આવ્યું છે કે સાવચેત થાવ, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શેતાન ગાદના સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે શેતાન. તેથી જ દરેક સાચા ખ્રિસ્તીની ફરજ છે કે શેતાનને હરાવવો, શેતાનને શિકસ્ત આપી. અરે શેતાન તું મારી પછવાડે જા, તું મને ફાંદામાં ફસાવે છે, તું મને ઠોકરરૂપ બાબતો તરફ દોરી જાય છે. શેતાનને આપણે આપણી પછવાડે મૂકવાની જરૂર છે. જો તમે બીજું તિમોથી બીજો અધ્યાય ત્રણ અને ચાર કલમ વાંચો, બીજો તિમોથી બીજો અધ્યાય ત્રણ અને ચાર કલમ, તો એમાં લખવામાં આવે છે કે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે મારી સાથે, એટલે કે પાઉલ તિમોથીને કહે છે, દુઃખ સહન કર. આપણે તો દુઃખો સહન કરવાના છે. યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી કે જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતુષ્ટ પમાડે. આપણું યુદ્ધ તે માંસ અને રક્તની સામે, માણસોની સામે નથી, શેતાન અને તેની કુયુક્તિઓની સામે છે. અને તેથી આપણે એક સારા સૈનિક તરીકે હંમેશા શેતાનને શિકસ્ત આપવાની છે. જો આપણે શેતાનને શિકસ્ત નહીં આપીએ તો શેતાન તે આપણને ગળી જવા માટે, આપણો નાશ કરવા માટે હર હંમેશ લાગ શોધતો ફરે છે. તો આપણે શું કરીશું? તો આપણે શેતાનને હરાવવા માટે, તેની કુયુક્તિઓથી બચવાને માટે આપણે શું કરવાની જરૂર છે? તો આપણે દેવના આત્મિક સર્વ હથિયારો સજવાની જરૂર છે કે જેથી પુંદરે દાળે. આ દિવસો ભૂંડા છે, નરકમાં તરફ લોકો જઈ રહ્યા છે, ભૂંડાઈ વધી રહી છે. તો આ દિવસોમાં આપણે વિવિધ પ્રકારના આત્મિક હથિયારો સજવાની જરૂર છે. તમે 194 પાન ઓફિસિયનો પત્ર છેલ્લું જે જુઓ તે બધું લખેલું છે. અને એમાં લખેલું છે કે એ માટે તમે દેવના સર્વ હથિયાર સજી લો કે તમે ભૂંડે દાળે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. સત્તાની સામે ટકવાની જરૂર છે, એના માટે બધું લખ્યું છે. સત્યથી તમારી કમર બાંધો, ન્યાયપણાનો ભક્તર પહેરો અને વિશ્વાસની ઢાલ, અને બધું લખેલું છે. તમે તારનો ટોપ પહેરો. એટલે આ શેતાનને કુક્તિઓથી બચવા માટે આ બધું આપણે કરવાની જરૂર છે. શેતાન શું કરે છે? આપણને પરીક્ષામાં નાખે છે, સંકટ લાવે છે આપણા ઉપર. માથીની લખેલી સુવાર્તામાં આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ, અને જ્યારે વધસ્તમ જળવાનો સમય પાસે આવે ત્યારે પ્રભુ ઈસુ દૂર જાય છે શિષ્યોથી અને ત્યાં જઈને પ્રાર્થના કરે છે. અને એ તો ઊંઘી ગયેલા પ્રભુ આ છે ને મેં કહે છે કે જાગતા રહો, પ્રાર્થના કરો, તમે પરીક્ષામાં ના પડો. અને એ જ બાબત આપણા માટે પણ કેટલી સાચી છે. આપણે આપણા જીવનમાં જાગતા રહેવાની જરૂર છે, પ્રાર્થનામાં આપણે સમય ગાળવાની જરૂર છે કે જેથી આપણે પરીક્ષણમાં ના પડીએ. પરીક્ષણો તો આવે છે, પણ યોહાની લખેલી સુવાર્તામાં લખવામાં આવ્યું છે કે જો મેં જગત, પ્રભુ ઈસુ કહે છે કે જગતમાં સંકટો છે, પરીક્ષણો છે, પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. આપણે પ્રભુમાં હિંમત રાખીને શેતાનને હંફાવવાની બહુ જરૂર છે. અને હમણાં જેમ વાંચ્યું એમ જ્યારે આપણે આ લડાઈ, શેતાનની સામેની લડાઈમાં જીત મેળવીએ છીએ ત્યારે અંતમાં શું થાય છે? આપણને ન્યાયનો મુકુટ પ્રભુ આપે છે. ન્યાયનો મુકુટ પ્રભુ આપવા માટે તૈયાર છે. વિશ્વાસથી આપણે આગળ વધવાનું છે, વિશ્વાસથી આપણે લડત આપવાની છે, અને શેતાનને હંફાવ બહુ જરૂરી છે. આપણા રોજબરોજના જીવનમાં આપણે આપણો સમય શેતાનની સામેની લડતમાં ગાળવાનો છે. ત્રીજો મુદ્દો છે કે ફોલોઈંગ પ્રભુ. યોહાને લખેલી સુવાર્ત 10 અધ્યાયમાં લખવામાં આવ્યું છે, પ્રભુ પોતે કહે છે કે હું તો ઉત્તમ ઘેટા પાળક છું ને આપણે તો એના ઘેટા છીએ. પ્રભુ તો આપણને નામ નહીં બોલાવે છે, બધાને ઓળખે છે અને આપણે એનો સાથ સાંભળીએ છીએ અને પ્રભુની પાછળ પાછળ ચાલીએ છીએ. આપણે પ્રભુની પાછળ ચાલવાની જરૂર છે, પણ કેવી રીતે ચાલવાનું? જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે સ્વનકાર કરો, પોતાનો નકાર કરો. આ જે છે ને એ બહુ અઘરું છે આપણા માટે, સ્વનકાર. હું પણ હું કંઈક છું એ કાઢી નાખવાની જરૂર છે. અને જો તમે નિર્ગમનું પુસ્તક 3 અધ્યાય જો, ત્યાં આગળ મૂસા જાય છે અને ઇસરાયલ પ્રજાને કહે છે કે તમને દેવ બાપ યહોવા તમને ગુલામીથી છોડાવવા તૈયાર છે, માગે છે. તો કે એ કોણ છે? કે છે અમે ઓળખતા નથી. તો તું જઈને એમને કહેજે કે હું છું એ, મને તમારી આગળમાં હું છું એ કહેજે. ઇબ્રાહીમનો દેવ, ઈસાકનો દેવ, યાકૂબનો દેવ હું છું, એ મને મોકલ્યો છે તમને છોડાવવા માટે. અને એ હું છું ને એ જીવતા દેવ યહોવાને આપણે ગ્રહણ કરીએ, આપણે ફોલો થઈએ, આપણે અનુસરીએ ને આપણામાં જે હું પણ છે હું છું એને કાઢી નાખીએ, ચોકડી મારીએ, એવું પ્રભુ ઈચ્છે છે. હું પણ એ આપણા જીવનને માટે ખતરનાક મુશ્કેલી ઊભી કરે છે, એ હું પણ આને આપણે કાઢી નાખીએ. પ્રભુની પાછળ પાછળ ચાલવાનું છે. પ્રભુ કહે છે કે તમે તમારો વધસ્તંભ દરરોજ એવરીડે, લોકોને લખેલી સુવાર્તા બહુ સ્પેસિફિક એવરીડે, તમે તમારો વધસ્તંભ ઉસકીને મારી પાછળ ચાલવું, એ આપણે પ્રભુને અનુસરવાની બહુ જરૂર છે. પણ વાલા ભાઈ બહેનો, જ્યારે આ પ્રભુને અનુસરવાની વાત આવે છે ત્યારે ઘણીવાર આપણને એ ગમતું નથી વધસ્તંભ ઉસકીને ચાલવાનું નહીં. પણ જો પ્રભુ બાપ કેટલો બધો દયાળુ છે, ગીતશાસ્ત્ર 23માં શું કહે છે, તે લીલા બીડમાં મને સુવાડે છે, શાંત પાણીની પાસે મને દોરી જાય છે. ગીતશાસ્ત્ર કહે છે તે ઉત્તમ વાનાથી મને તૃપ્ત કરે. પ્રભુ કેટલો બધો દયાળુ છે આપણા માટે, એણે રિફ્રેશમેન્ટ માટે તૈયાર રાખ્યું છે ખોરાક. પ્રભુએ આપણા માટે નિર્મળ પાણી તૈયાર રાખ્યું, શાંત ઝરાની પાસે દોરી જાય છે. શાંતિ જગત નથી આપી શકતું, એવી શાંતિ પ્રભુની પાસે. એ પ્રભુને આપણે ફોલો થવાનું છે, એ પ્રભુના માર્ગમાં આપણે આગળ વધવાનું છે. શું આપણે કેટલો સમય એ પ્રભુ જે આપણને અનંત જીવન આપે છે, જે આપણને જીવનની રોટલી આપે છે, જે આપણને અનંત જીવનનું પાણી આપે છે, જે કદી આપણે તરસ લાગવાની નથી, એ પાણી મેળવવા માટે, એ જીવનની રોટલી ખાવા માટે કેટલો સમય ગાળીએ છીએ? જ્યારે આજે આપણે પ્રભુ વચનો પવિત્ર સંસ્કાર પાળવાને સર, એ જીવનની રોટલી અને એ અનંત જીવનનો પ્રભુ આપણને અનુભવ કરાવે તો કેટલું સારું. તો વાલા ભાઈ બહેનો, દરેક ખ્રિસ્તી માણસનું જીવન એક મુસાફરી છે અને એ મુસાફરી અનંત જીવન સુધીની છે. દરેક ખ્રિસ્તી માણસે શેતાનની સામે હર હંમેશ લડાઈ આપવાની છે અને તેમાં જીતવાનું છે. જો કોઈ સૈનિક લડાઈમાં જાય ત્યારે શું કરે? પોતાનું આખી ફેમિલી ભૂલી જાય, બધાને બાય બાય કહી દે. નહીં, હવે એનું ધ્યેય તો શું છે કે લડાઈમાં ભાગ લેવો અને સામાવાળા સૈનિકને કે સામાવાળાને હાર આપી, શિકસ્ત આપી, એ પોતાના જીવની પણ પરવા કરતો નથી. હવે જો એમાં વિચાર કરે, હા બાપ મારા ઘેર તો છોકરા છે, મારા ઘેર તો આમ છે, મારે તો ગાડી લાવવાની છે ને, મારે તો આમ છે, તો મેળ ના પડે ને. એણે સર્વ રીતે લડાઈમાં આગળ વધવું છે માટે એણે એ બધી બાબતો, સાંસારિક બાબતો છોડી દઈ અને એનો ધ્યેય તે લડાઈમાં હોવું જોઈએ. તારે એ સાચો સૈનિક અને તો જ એ જીત મેળવી શકે. વાલા ભાઈ બહેનો, આપણું જીવન પણ એવું જ છે. આપણે કોલોસ્ય 3:2માં કહ્યું છે એમ, ઉપરની વાત તરફ લક્ષ આપીએ, પૃથ્વી પરની નહીં. પ્રભુ એવું ઈચ્છે છે કે આપણે સમય પ્રભુની વાતો તરફ લક્ષ આપીએ અને પૃથ્વી પરની વાતો પર આપણે લક્ષ ના આપીએ, એના પર ચિત્ત ના રાખીએ, અને દરેક માણસે આ ત્રણ પાયાની વસ્તુ રોજબરોજના જીવનમાં દરેક પળે દરેક સમયે યાદ રાખીને આગળ વધવાનું છે, અને તો જ આપણે સમયનો સદુપયોગ કર્યો કેવા હશે, અને તો જ ગમે એટલા દાડા ભૂંડા આવશે તો પણ આપણે સત્તાની સામે ટક્કર ઝીલી શકીશું, ગમે એટલા દિવસ ભૂંડા આવશે તો પણ આપણે પ્રભુના માર્ગમાં આગળ વધી શકીશું અને પ્રભુને પામી શકીશું. જે કોઈ અંશ સુધી ટકશે તે તારણ પામશે, જે કોઈ પ્રભુ પર વિશ્વાસ રાખે છે તેને પ્રભુ ન્યાયનો મુકટ પહેરાવનાર છે. અને એ માટે આપણે હંમેશ કાર્યશીલ રહીએ, આપણા જીવને વિશે વિચાર કે આપણે ક્યાં છીએ. પ્રભુ એવી બુદ્ધિ અને શક્તિ આપણને આપો કે પ્રભુ એ જે આપણને આ રસ્તો ચીંધ્યો છે એ રીતે આપણે સમયનો સદુપયોગ કરીએ, ભૂંડા જગતમાં રહેવા છતાંય આપણે ભૂંડા જગતથી પર રહીએ અને પ્રભુને અનુસરીએ. આમેન. પાસ્ટર એન્ડ્રુ સરને કહીશ કે તેઓ છેલ્લો આશીર્વાદ માગશે ને ત્યાર પછીથી પ્રભુ ભોજનની પવિત્ર ક્રિયા શરૂ કરવામાં આવશે.
આપણે ઊભા થઈને પ્રભુને શીખવેલી પ્રાર્થના સાથે સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, જેમ આકાશમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, દિવસની અમારી રોટલી આજ તમને આપ, જેમ અમારા કર્યા છે તેમ તમારો માફ કર, એમના પરીક્ષણ મને લાવ, ઊંડાઈ તમારો છિટકો કરો, કેમ કે રાજ્ય હવે આપણા તારનાર પ્રભુ યેસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.